बोलो श्री स्वामी नारायण भगवान की, श्री लक्ष्मी नारायण देव की, श्री नारायण मुनि देव की। महात्मा विदुर कहे छे, हे राजा, नशा सभा यत्र न संति वृत्ता नति वृद्धा एन वदन्ति धर्मं नासौ धर्मो यत्र न सत्यमास्ति न तत् सत्यं यच्छले नाभ्युपेतम्। हे महाराज, ते सभा नथी जेमा वृद्ध के अनुभवी व्यक्ति नथी बैठा, एने सभा कहवाय। अहीं आवी कोई सभा नी वात नथी करी, आ सत्संग सभा छे। आ एवी सभा नी वात अहीं विदुरजी करे छे कि ज्या कोई कार्य ऊपर निर्णय लेवातो होय, जेने आजनी भाषामां मीटिंग कहवाय, ज्या चर्चा थती होय, ज्या विचारणा थती होय, એને સભા કહેવાય। સમજો કે આપણે કંઈ ઉત્સવ કરવો છે તો એ ઉત્સવની માટે પહેલાં જે મીટિંગ થાય તો પહેલાં નક્કી કરવામાં આવે કે કોને બોલાવવા। તો રસોડાના જાણકારો કોણ છે? તો ભાઈ એને બોલાવો। ચૂલું કોને હરખી ખોદતા આવડે છે? તો ભાઈ એને બોલાવો। અનુભવી વગર કોઈ કાર્ય શક્ય નથી। ભણેલા ગમે એટલું હોય એનું કામ નથી, અનુભવીનું કામ છે। વૃદ્ધ કોને કીધું? અહીંયા વિદુરજી આયુષ્યથી વૃદ્ધ નથી કહેતા। આપણે કોઈ મીટિંગ લઈને બેઠા છીએ, કોઈ વિષય ઉપર ચર્ચા છે, તો કે ભાઈ આપણે બધા જુવાનના છીએ, એક કોઈ ગઈઢો માણા લઈ આવો, તો ખાટલો લઈ આવે, કોઈ ખાટલે હુતા એવા બાપાને લઈ આવે, તો એ બાપા શું કરે? એવા ગેઢાની વાત અહીંયા વિદુરજી નથી કરતા। અરે તમે વાત સાંભળી છે, તે દાડે ઓલા ગઈઢાની વાત કરી હતી, ગઈઢા ગાડા પાછા વાળે। એક ગામમાં બધા કેટલા એન્જિનિયરો કંઈક પાઇપલાઇન નાખતા હતા, ડબલ ને ટ્રિપલ એજ્યુકેશનવાળા હતા, તો પાઇપલાઇન તો નખાઈ ગઈ પણ અંદર દોરડું નાખવાનું ભૂલી ગયા, જે માટે પાઇપલાઇન નાખતા પણ દોરડું મહત્વનું હતું, વાયર। ગામડું ગામ, ધોમ ધકતો તાપ, ચાર પાંચ એન્જિનિયરો, કેટલાય મજૂર માણસો, કેમ નાખવું, કઈ રીતે કરવું, આ એવો કૂણો વાયર જ છે કે અંદર જાય નહીં, જગ્યા લાંબી હતી। બહુ વિચાર કરે, બહુ વિચાર કરે, એકની ઉપર બે થઈ ગયા, અઢીનો સુમાર થયો, તો એ કંઈ મેળ ન પડ્યો। એમાં એક ખેડૂત ગાડું લઈને ત્યાંથી નીકળ્યો, એને એમ થયું કે આ ઘણા દિવસથી મથે છે, આજે કંઈ ટેન્શનમાં હોય ને એવું લાગે, મોઢા ઉપરથી ખબર પડી જાય। એટલે એને કીધું કે આ અમારું ગામ છે, તમે બાર ગામથી આવ્યા છો, અમારા મહેમાન કહેવા, કંઈ કામકાજ હોય તો કહેજો। ઓલા કે ભાઈ તારું શું કામ હોય? આ અમે પુસ્તકના થોથા વાંચી વાંચી મરી ગયા, તો મેળ નથી પડતો, તું શું કરી દેવાનું? તો કે નહીં, એવું નહીં, કાંઈ પણ હોય અમારા જેવું તો કહેજો ને, તમને કંટાળેલા ને, તું શું કરીશ? અરે ગમે તે કામ કરે, બહુ પાછળ પડ્યો, તમારે અત્યારે મૂંઝાણા હો ને એવું લાગે છે, મને કહો, હું તમને મદદ કરું। ભાઈ અમારા એકેયના ખોપરીમાં નથી આવતું, તારા શું, તું શું કરવાનો છે? તારી ખોપરીમાં થોડું આવશે નહીં, કહો ને તમ તાર તે કે આ પાઇપલાઇન છે ને, આ વાયર પડ્યો ને નાખવાનું ભૂલી ગયા છે, કોઈ વાતે અંદર જતો નથી, સામે કાઢવો છે। ઓલો ખેડૂત હસતા હસતા કે એ આમાં શું, હાવ નાની એવડી વાત છે, કે હમણાં નાખી દો। ઓલે કે તું નાખી દે? તો કે હા, ખેતરમાં જઈને મોટો ઉંદડો લઈ આવ્યો, એટલે આપણે ભાગી જાય ઉંદડા ભળે, ખેડૂત તો પકડી પડે, એ તો યારું પકડી આવે. હા પકડી જાય ઊંધો, પૂંછડીએ બાંધી દો વાયર, હરખે બીડીનો ડામ દીધો ને ઉંદડાને, હેવી દોટ કાઢીને સામે પાર નીકળી ગયો. ઓલાને કે લ્યો થઈ ગયું ને તમારું કામ, એટલા રાજીના રેડ થઈ ગયા. આહા ગજબનું કામ કર્યું. અહીંયા અમારા પુસ્તકો કામ ન કરે, કરે હે ભાઈ? પુસ્તકમાં વાંચીને કોઈ બાય માણા ઢોકળા બનાવવા જાય, ઢોકળા થાય હે બાપા? થાય એ તો અનુભવથી થાય. હે આ અનુભવનું કામ છે. કોઈ પણ વસ્તુ, અહીંયા વિદુરજી મહારાજ કહે છે કે અનુભવ વગર નથી થતું. અહીંયા વિદુરજી એવું લખ્યું કે એવી સભા હોય તો વૃદ્ધની જરૂર પડે. તો વૃદ્ધ પાછા કોને કીધા? અનુભવીને વૃદ્ધ. અને પાછી આખી એની વ્યાખ્યા કરી, નતિ વૃદ્ધા એન વદંતી ધર્મ. વિદુરજી મહારાજ કહે છે, હે રાજા, હું એ વૃદ્ધને પણ માન્ય નથી કરતો કે જે વૃદ્ધ ધર્મનું વર્તન ન કરતો અને ધર્મનું ઉચ્ચારણ ન કરતો હોય. ધર્મ જ બોલાવવો જોઈએ, એને પણ વૃદ્ધ કહેવાય. હા અમુક આઈડિયા કોકની પાસે હોય પણ કપટના આઈડિયા હોય તો? વિદુરજી મહારાજ કહે, ચાલે નહીં, કહે છે સત્ય બોલવું પડે, ધર્મનું આચરણ થવું પડે. સ્વામિનારાયણ ભગવાન કચ્છ ભુજની અંદર જ્યારે પધાર્યા ત્યારે જગજીવનરામ આ ત્રણ ભાઈઓ હતા, એ બહુ મોટો વિશાળ યજ્ઞ કરતા હતા. યજ્ઞની અંદર એને એમ થયું કે આ જે સુંદરજી સુતાર છે, આપણા મંત્રી છે રાજાના, આપણા ભાઈબંધ છે ને, એના ગુરુ સ્વામિનારાયણ બહુ મોટા કહેવાય છે, તો ચાલો ને આપણે યજ્ઞમાં બોલાવી, આપણા યજ્ઞની શોભા વધશે. એટલે ગયા, ભગવાનને આમંત્રણ આપ્યું કે પ્રભુ અમારા યજ્ઞમાં પધારો. મહારાજે બહુ વિવેકપૂર્ણ વાત કરી, હે જગજીવનરામ, અનાહુતોપી ગચ્છેત, યજ્ઞના દર્શન કરવા તો આપણને કોઈ ન બોલાવે તોય જાવું, કોઈની કથા બેસી હોય તો આમંત્રણ ન હોય તોય સાંભળવા જાવું, પિતાના ઘરે કોઈ કાર્ય હોય અથવા તો પિતાને વંદન કરવા જવું હોય તો પુત્રે આમંત્રણની રાહ ન જોવી, પિતાએ કાંઈ પુત્રને આમંત્રણ ન આપવાનું હોય, પિતાએ પુત્રના ઘરે જવાનું હોય તોય પુત્ર આમંત્રણ આપે તો જ મારે જવું, એવું પુત્રે પણ રખાય નહીં અને પિતાએ ન રખાય. દીકરીએ બાપના ઘરે આમંત્રણની રાહ ન જોવાય, આવા નિયમો છે. શિષ્ય ગુરુના ઘરે આમંત્રણની રાહ ન જોવાય. ઘણા અહંકારી હોય ને કે અમને પત્રિકા નથી એટલે અમે ન આવ્યા કથામાં. અરે પણ ભાઈ, હવે આટલા બધામાં ક્યારેક સ્વામી ભૂલી જાય, આવી જવાય. હે કોઈને રાખી દેવાનો ઈરાદો તો હોય નહીં ને ભાઈ, હે હોય? આ વખતે આ સુરેશભાઈનું સહયજમાનનું નામ રહી ગયું, પણ એવું હોય કોઈને કે ભાઈ આપણે નામ નથી લખવું, કેવડી મોટી ભૂલ કહેવાય. પણ એવું પકડીને પછી આપણે બેસી જઈએ કે જો હવે મારું નામ નથી લખ્યું તો એમાં કંઈ મેળ પડે? આવડા મોટા ઓલામાં કંઈક તો બધું થયા કરે. એટલે માણસોએ વિચાર કરવો જોઈએ, કોઈ વ્યક્તિને પોતાનું નામ ખરાબ થાય એવી ઈચ્છા તો હોય જ નહીં. પછી ડૉક્ટર હોય તો એ ભલે, સાધુ હોય તોય ભલે, અને ગ્રહસ્થ હોય તોય ભલે. ડૉક્ટર 500 માણાના ઓપરેશન કરે 499 સક્સેસફુલ થાય ને એક બગડી જાય, એમાં ડૉક્ટરને એવો ઈરાદો હોય કે મારા બગાડી નાખું. પણ આપણા કર્મ શું કરે? એટલે મહારાજ કહે છે કે હે જગજીવન, અનાહુતોપી ગચ્છેત, બોલાવ્યા વગર જવાનું હોય, તમે તો અમને આમંત્રણ આપવા આવ્યા છો, અમે આવશું. જાઓ, ભગવાન આવ્યા, કુબેરજી જગજીવન ભગવાનનું સ્વાગત કર્યું, યજ્ઞની અંદર પધરામણી કરી, પ્રભુની પૂજા કરી. ભગવાન આવતા હતા રસ્તાની અંદર બકરા સસલા પેલા કુકડા એ બધાને બાંધેલા જોયા, કુકડાને પૂર્યા હતા પાંજરામાં. મહારાજને એમ થયું કે આ શું? જગજીવન રામને બોલાવીને કીધું, હે પવિત્ર બ્રાહ્મણ, આ જે સસલા, આ બકરા, આ કુકડા, આ બધાને અહીંયા તમે શા માટે લઈ આવ્યા છો? ત્યારે જગજીવન અહંકારી બહુ હતો, સત્તાધીશ હતો ને, સંપત્તિવાળો હતો, યુનિટી હતી એની પાસે. માણસને પૈસાનો પાવર હોય, માણસને શિષ્યોનો પણ પાવર હોય, અનુયાયીનો, આ આના કારણે માણસ ખોટી જગ્યાએ દોરાતો હોય છે. કારણ કે અમારા આગળ તો બહુ લોકો છે, પણ એને શું કરવાના? એના કારણે તો તમે ખોટા રસ્તે જાઓ છો. આ બધા પાવરો છે ને, માણસને ઘણી વખત ખોટું કરાવતો હોય છે. એટલે જગજીવનને કીધું કે હે જગજીવન રામ, આ બધાને શા માટે બાંધ્યા છે? અરે સહજાન સ્વામી, તમને ખબર નથી, આ ચૌતામ્રણ યજ્ઞ છે, આમાં હોમવામાં છે. તમે વેદ નથી વાંચ્યા? અજેન યજેત મહારાજનો ધર્મ હતો, આ સભા હતી, સ્વામિનારાયણ ભગવાનને આમંત્રણ આપ્યું હતું નિડરપણે સત્ય વાત કરવાની. ભગવાન કહે કે જગજીવન રામ, તમને વેદને જાણો છો, પણ મૂંગા પ્રાણીઓની વેદનાને જાણતા નથી. વેદને જાણે ને એને વિદ્વાન કહેવાય, પણ હે જગજીવન રામ, મૂંગા પ્રાણીઓની વેદનાને જાણે ને એને મહાત્મા સંત કહેવાય. કોઈ શાસ્ત્ર હિંસા કરવાનું કહેતું જ નથી, છોડી દો આ બધા. ભગવાનની સાથે બહુ જબરજસ્ત ચર્ચા થઈ છે, સ્વામિનારાયણ ભગવાનનું અપમાન કર્યું આ લોકોએ. એમ કીધું કે તમને વેદમાં ખબર જ નથી પડતી, અમારે તો યજ્ઞ થશે તો આવો જ થશે. મહારાજે સમજાવતા સમજાવતા એને એમ કીધું કે હે જગજીવન, આ તમે જે કરો છો એ ખોટું કરો છો. સાંભળો, ઉપનિષદમાં લખેલો એક તમને પુરાતન ઇતિહાસ સંભળાવું. ઋષિઓ અને દેવોને જ્યારે માથાકૂટ થઈ કે વેદ યજ્ઞ હિંસા પરક કે અહિંસા પરક, ત્યારે ત્યાં નીકળેલા ઉપરીચર નામના વસુ મહાન રાજા હતા, આકાશમાં ચાલતો હતો એનો રથ. એને બંને જણાએ પૂછ્યું, દેવતાઓએ અને ઋષિઓએ, ત્યારે પેલાને લાલચ લાગી. શેની લાલચ? ઇન્દ્રના સિંહાસનને. ઉપરીચર વસુ જ્યારે સ્વર્ગમાં જાય ને, ત્યારે ઇન્દ્ર એને બેસવા માટે અડધું સિંહાસન આપતો હતો. એને એમ થયું કે જો હું ઋષિઓ તરફ બોલીશ તો બેસવા સીટ નહીં મળે. આ સીટની લાલચ કેટલી હોય જુઓ તો ખરા. જો હું સત્ય કહીશ તો મને અહીંથી હટાવી દેવામાં આવશે. એટલે ઉપરીચર વસુ અહિંસામય યજ્ઞ કરનારા હતા, વેદને જાણનારા હતા, તે છતાંય ખોટું બોલ્યા. કેવું ખોટું બોલ્યા? કે વેદ તો અહિંસા અને અહિંસા બંનેની વાત કરે છે. આટલું બોલતાની સાથે સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે જગજીવન, ઉપરીચર વસુ પાતાળમાં ગરી ગયો હતો, ધરતીના પેટાળમાં. જો વેદ હિંસા પરક જ હોય તો ઉપરીચર વસુને આવું ફળ ન મળે. માટે હે જગજીવન, તમે સમજો, ભગવાનની વાત સમજ્યા નહીં, ભગવાનને ત્યાંથી નીકળી ગયા, પછી જગજીવનનું કંઈ સારું ન થયું. રાજાનું લશ્કર આવ્યું, બાંધણું થયું, ઝઘડો થયો, જગજીવનને રસ્તા વચ્ચે મારી નાખ્યો. વૃદ્ધ પુરુષોની વાત સત્ય હોય છે. અહીંયા એમ કહે છે કે સત્ય જ બોલવું, પણ સત્ય કેવું? સ્વામિનારાયણ ભગવાને કીધું, સ્વપર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહી ચિત્ત. સત્યમાં વિવેક હોવો જોઈએ. મહાભારતનો પ્રસંગ છે, દ્રોણાચાર્ય જ્યારે ભયંકર ક્રોધાવેશમાં આવીને પાંડવ સેનાનો નાશ કરવા માંડ્યા ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે ભીમ, યુદ્ધની વચ્ચે જઈને એવો ઉચ્ચાર કર કે અસ્વસ્થામાં મરાણો. ભીમ ગયો ખરો, જોર જોરથી બૂમ પાડવા માંડ્યો, અસ્વસ્થામાં મરાણો. દ્રોણની પ્રતિજ્ઞા હતી, મારો પુત્ર મરે એટલે હથિયારનો ત્યાગ કરી દેવો. પણ દ્રોણને એમ થયું કે આની ઉપર કોણ ભરોસો કરે? ભીમ કે સાચું જ બોલે એવું થોડું, એ તો રમત ચાલે છે. એટલે દ્રોણાચાર્ય કઈ ભરોસો કર્યો નહીં. ભગવાનને એમ થયું કે જો યુધિષ્ઠિર બોલે કે અસ્વસ્થામાં હતા તો જ દ્રોણ આમાં શાંત થાય, હથિયાર મૂકે. પણ યુધિષ્ઠિર તો બોલે નહીં. ભગવાનને સમજાવ્યા, યુધિષ્ઠિર મહારાજ તમે બોલો અસ્વસ્થામાં હતા, નકર આજ હાંજ નહીં ભાળીએ આપણે કોઈ. હા, ધર્મરાજ કે ના પ્રભુ, ખોટું ન બોલું. આ મરી જાઓ પણ ખોટું ન બોલું. અરે આ અસત્ય નથી, આ જ સત્ય છે. તમે પરમ સત્ય રૂપ છો અને મારા કહેવાથી બોલો ને. તો યુધિષ્ઠિર ના નહીં માનતા. પછી ભગવાને ભીમને કીધું, ભીમ એક કામ કર, કૌરવ સેનામાં અસ્વસ્થા નામનો હાથી છે, એને મારી આવી જા. ભીમ ગયો દોડા દોડ, અસ્વસ્થાનામાં નામનો હાથીને મારી આવ્યો અને કીધું, પ્રભુ પતાવી દીધો, પતાવી દીધો. તો કે હવે તો બોલો, મૂળ અસ્વસ્થામાં તો મરાણો જ છે. યુધિષ્ઠિર ત્યારે માન્યા, ખારું પ્રભુ હવે બોલો, પણ હું જે બોલવા જાઉં છું એ તો અસ્વસ્થામાં નામના મનુષ્ય વિશે વાત કરવા જાઉં છું ને. પણ કૃષ્ણે બહુ આગ્રહ કર્યો ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા. મહાભારત અને આજ લોકવાહિકા એવી છે કે ધર્મરાજ યુધિષ્ઠિર ત્યાં જઈને ઊંચા હાથ કરીને એમ કીધું કે હે ગુરુદેવ, અસ્વસ્થામાં હતઃ. યુધિષ્ઠિરનો રથ ઉપર ચાલતો તો હેઠે પડી ગયો, પણ અસ્વસ્થામાં હતઃ આટલું બોલવાથી નથી રથ પડ્યો હેઠો. સમજાય? કારણ કે કૃષ્ણે કીધું તું એટલે બોલ્યા હતા, પોતાના સ્વાર્થ માટે નહોતા બોલ્યા. અને કૃષ્ણે પણ પરમાર્થની માટે વાત ઉચ્ચારી હતી, પણ યુધિષ્ઠિર મહારાજને પરમ સત્યરૂપ એવા ભગવાન કૃષ્ણના વચનમાં પૂર્ણ ભરોસો નહોતો એટલે એવું બોલ્યા કે અસ્વસ્થામાં હતઃ. ધીરેક લઈને બોલ્યા, નરહ વા કુંજરહ, મનુષ્ય કે હાથી એની મને ખબર નથી, બાકી અસ્વસ્થામાં મરાણો. જે અસત્ય કયું ઠર્યું કે એ પાછળથી જે ડાપણ કર્યું ને પોતાનું, એના કારણે રથ હેઠો પડી ગયો. બાકી ભગવાન કૃષ્ણ કહે કે તમે આમ કહી દો તો કોઈ એમ કહે કે ભાઈ તમે ખોટું કર્યું? કોઈની તાકાત નથી, કારણ કે સત્ય રૂપ ભગવાન પોતે છે. એટલે અહીંયા વિદુરજી એમ કહે છે કે સત્ય બોલવું, પણ કેવું સત્ય? પોતાનો કે પારકાનો દ્રોહ ન થાય એવું સત્ય. પેલા ઋષિ, એક સત્યવ્રતવાળા ઋષિ હતા, કોઈ દાડો ખોટું બોલે જ નહીં. આખા એરિયામાં એની પ્રસિદ્ધિ કે મરી જાય તો આ ખોટું ન બોલે. જો આ આપણા આઝાદીની લડાઈ વિશે ભગતસિંહને જ્યારે ફાંસી દેવાની થઈ ત્યારે અંગ્રેજ સરકારે એવું કીધેલું કે ગાંધીજી જો એમ કે ભગતજી નિર્દોષ છે, છોડી દો, તો અમે એને ફાંસી ન ચડાવી. ખબર છે ને, શહીદ ન કરી. પણ બાપુએ એવું પકડી રાખ્યું કે મોત કદાચ મારું આવે તો એમ ખોટું તો ન બોલું. બાપુએ ખાલી એમ જ કીધું હોત ભગતજીને છોડી દો, એ નિર્દોષ છે, એને બોમ્બ ધડાકા નથી કર્યા તો છોડી દે, પણ બાપુ બોલ્યા નહીં. એ સત્ય હોવા છતાંય એને અસત્ય જ કહેવાય. અહીંયા સાધુ સત્યવાદી હતા, બધે પ્રસિદ્ધિ હતી. કોઈ ગાયની પાછળ કસાઈ પીડ્યા, સાધુ આશ્રમમાં બેઠા હતા, ગાય દોડતી દોડતી જંગલમાં સંતાઈ ગઈ. પેલા કસાઈ લોકો આવ્યા, સાધુને પૂછ્યું, હે ઋષિરાજ, અહીંયા કોઈ ગાય જોઈ છે? આવી ઋષિએ જોઈ હતી જંગલમાં સંતાણી હતી પાછળ. સાધુએ કીધું કે ના ભાઈ, અહીંયા કોઈ ગાય બાય આવી નથી. પેલા લોકો જતા રહ્યા, તો આને આપણે સાચું કહેશું કે ખોટું કહેશું? ઉચ્ચારણ ખોટું છે પણ મર્મ સત્ય છે. એટલે તમામ વ્યક્તિઓએ વિચારવું જોઈએ કે સત્ય શું છે અને અસત્ય શું છે. અહીંયા નસો ધર્મો યત્ર ન સત્યમ અસ્તિ, તે ધર્મ નથી કે જે સત્યમાં, જે ધર્મમાં સત્ય વાત ન થતી હોય. અને નત સત્યમ યચ્છલેના પ્યુપેતમ, અને એ સત્ય નથી કે જે સત્ય કપટથી આવૃત હોય. કપટ ન હોવું જોઈએ. ધર્મના ચાર ચરણ છે, સત્ય, શૌચ, તપ અને દયા. પહેલો ચરણ સત્ય, છેલ્લો ચરણ દયા. તુલસીદાસજીએ તો એવું લખ્યું, દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન, તુલસી દયાન છાંડીએ જબલક ઘટ મે પ્રાણ. દયા ક્યારેય છોડવી નહીં અને સત્ય ક્યારેય છોડવું નહીં. અહીંયા વિદુરજી મહારાજ કહે છે, હે રાજા, તે સભા નથી જેમાં વૃદ્ધ ન હોય, એ વૃદ્ધ નથી કે જે ધર્મનું ઉચ્ચારણ ન કરી શકે, અને તે ધર્મ નથી કે જેમાં સત્ય ન હોય, અને તે સત્ય નથી કે જે છળથી મુક્ત ન હોય. કેટલી ગજબની વાત કરે છે. આગળ વાત કરે છે, પાપમ કુર્વન પાપ કીર્તિ, પાપમ એવાશ્નુ તે ફલમ, પુણ્યમ કુર્વન પુણ્ય કીર્તિ, પુણ્યમ અત્યંતમ અશ્નુતે. પાપ કરવા વાળો છે એ પાપ કરીને જ પોતાની જે પુણ્ય કીર્તિ હોય છે એનો નાશ કરે છે, અને પુણ્ય કરવા વાળો છે એ પોતાની પુણ્ય કરીને પોતાના પુણ્યને ભોગવે છે, એટલે સુખને ભોગવે છે. આ વાત ઉપર આપણે બધાએ વિચારવાનું છે. બહુ સરસ વાત આવે છે. વિદુરજી મહારાજ કહે છે કે જે પાપ કરે છે ને, અને એને પાપ જ કરવાના વિચાર આવે છે. એકનું એક પાપ વારંવાર જ્યારે કરવાના વિચાર આવે ત્યારે આપણે સમજી લેવું જોઈએ કે મારું પાપ વધી રહ્યું છે. જો પુણ્ય વધે તો પુણ્ય કરવાના વિચાર આવે, નકર પાપ વધે તો પાપ કરવાના. નષ્ટ પ્રજ્ઞ પાપમ એવ નિત્યમ આરભતે નર, પાપથી જેની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે એને નિત્ય પ્રત્યે નવીન નવીન પાપ કરવાના જ વિચાર આવે છે. આતંકવાદીને કોઈ દાડ એવા વિચાર આવ્યા કે આપણે ફલાણાને બચાવી લેવો છે, આવે જ નહીં, કારણ કે રોજ પાપ કરે છે. એને એમ જ વિચાર આવે કે કયું શહેર આપણે ઉડાડવી દઈએ, કઈ રીતે ઉડાવી દેવું. એને એમ થાય કે ભાઈ આપણે આ ધંધો ન કરે, આમાં બિચારા કેટલા મરી જાય નિર્દોષ લોકો. કસાઈને કોઈ દિવસ એમ થયું કે આહા, આ ગાય, આ વાછડા, આ બળદ, આ બધા ભૂંડડા કેટલી રાડું નાખે, આને આપણે ન મરે? એને થાય, એને તો જેમ જાજા પ્રાણીઓ મળે એમ વધારે આનંદ થાય. એટલે પાપ જે છે ને એ પાપ કરા, પુણ્યમ પ્રજ્ઞામ વર્ધયતિ ક્રિયમાણમ પુનઃ પુનઃ. જે પુણ્ય કરે છે એની પ્રજ્ઞા વધે છે, અને જેમ પ્રજ્ઞા વધે ને એમ એ માણસ હે રાજા વધારે ને વધારે પુણ્ય કરતો જાય છે. હે ધૃતરાષ્ટ્ર મહારાજ, તમારા છોકરાને કોઈ દિવસ એવો વિચાર તો આવતો જ નથી કે ચાલો ભાઈ પાંડવોનો ભાગ છે તો એને આપી દઈએ, એવો તેનો વિચાર આવતો જ નથી. ભાગ તો કઈ એને એકલાનું તો હતું નહીં, એકલાનું હતું, એકલાનું તો હતું નહીં, બધાનું હૈયારું હતું. ભલે પાંડવો નાના હતા પણ એનો ભાગ તો હતો ને. તમારા ગ્રહસ્થોમાં નથી એવું થતું, એક ભાઈ મોટો હોય એ કમાતો હોય, બીજા ભાઈ નાના હોય તો ભાગ તો ભાઈ હરખો જ પડે ને. હે પછી ઓલો કે ભાઈ હું જ નકરું કમાડો છું એટલે મારું એકલાનું છે, એમ હોય? બાપાનું છે, તું કમાડો તો તારું એકલાનું, એનું તો તું જુદો થઈ જવું પડે ને પહેલા. બધાનું હૈયારું છે, પણ પાપ બુદ્ધિ હોય ને એને આ વિચાર નથી આવતા. દુર્યોધનને આ વિચાર આવ્યો જ નહીં કે ભાઈ જેટલો મારો અધિકાર છે એટલો જ પાંડવોનો અધિકાર છે. એટલે પાપનું ફળ પાપ કરાવે છે, પુણ્યનું ફળ પુણ્ય કરાવે છે. એક વ્યક્તિ મર્યો એટલે સીધો જમપુરીમાં ગયો. જમપુરીમાં ગયો ને એટલે ધર્મરાજ, એટલે ત્યાં યમરાજ હતા ને, એણે એક ચોપડા જોવરાવ્યા ચિત્રગુપ્તને. વિચિત્રગુપ્તને કીધું ભાઈ ચોપડા જુઓ આનું શું છે. એટલે ચિત્રગુપ્તે તરત કીધું મહારાજ આનું પુણ્ય ઘણું છે, પાપ થોડું છે. સમજવા જેવી વાત છે, આનું પુણ્ય ઘણું છે પાપે છે થોડું. પૂછું એને ધર્મરાજ, પૂછ્યું યમરાજે કે બોલ ભાઈ તારા પુણ્યના જથ્થા તો ઘણા છે, આ સ્વર્ગનું વિમાન આવીને ઊભું છે, પણ તારે પેલા પાપ ભોગવવું છે કે પુણ્ય ભોગવવું છે? બોલ શું ભોગવવું? ઓલાને એમ થયું કે હાલો ને આપણું પાપ તો ભોગવવાનું જ છે ને, તો પેલા ઘડીક પાપ ભોગવી લઈએ પછી તો પુણ્ય લહેરથી ભોગવશું. તો યમરાજને કહે છે કે મારું જે પાપ છે એનું ફળ હું? તો કે તને બે ઘડી સર્પનો દેહ આવે, કારણ કે તારું પાપ એવા પ્રકારનું છે એટલે તને બે ઘડી સર્પનો દેહ આવે. એમાં તું સારું કરી નાખ તો સીધો સ્વર્ગમાં. સારું ચાલો આપી દો. હે કાળો નાગ બનાવ્યો ભયંકર, બે જ ઘડી, વધારે નહીં, પણ પાપ તું ને પાપનું ફળ ભોગવતો તું ને, એટલે ને પાપના જ વિચાર આવ્યા. એક બેન પાણી ભેરીને હાલ્યા આવતા હશે, ત્યાંથી આ નીકળ્યો. કાંઈ વાંક ગુનો નહોતો બેનનો, બે છોકરા હતા અને જૈન સિદ્ધો કરેડ્યો. એની એક બે ઘડી જે સમય હતો એ પૂરો થઈ ગયો. નિર્દોષ વ્યક્તિને કરેડ્યો એટલે પાપ હતું એનું ડબલ થઈ ગયું. ઓલું વિમાન આવી નરકમાં ઊભું હતું આને લઈ જવા, આનો સમય પૂરો થયો એટલે આને મારીને સીધા પાછા નરકમાં લઈ ગયા. યમરાજને કહે છે કે લાવો મારી ટિકિટ, શેની? સ્વર્ગની. મારું પુણ્ય બહુ છે ને. યમરાજ કહે બધું ખતમ થઈ ગયું, વિમાન જતું રહ્યું. તો કે હવે? તો કે પડ નરકમાં. અહીંયા વિદુરજી કહે છે પાપ બુદ્ધિ પાપ જ કરાવે છે. હવે સાંભળો બીજી વાત, એવો ને એવો એક જીવ બીજો ધર્મરાજ યમરાજની પાસે આવ્યો, એના ખાતા જોવરાવ્યા. ચિત્રગુપ્તે કીધું કે મહારાજ આ માણસે જાજા પાપ કર્યા છે, પુણ્ય પણ થોડુંક છે. પાપ કર્યા હતા પણ બુદ્ધિ થોડીક હતી ને. ઓલો હતો ને ડોડાયો હતો, હળંગડાયો કહેવાય ને, કે ભાઈ પેલા પાપ ભોગવી ને. અરે ભાઈ પેલા સારું ભોગવાય પછી તો બીજું છે જ. હે ઘણા માણસો એવા હોય. એટલે હરિસ્વરૂપ સ્વામી બે બહુ મસ્ત એક વાત કરે છે. બે બાપા સાવરકુંડલા ગયા, બે એક જ ગામના, બે જણા હોપારીના શોખીન. તમે કદાચ વાત સાંભળી હશે, બે જણા હોપારીના શોખીન, બે જણાએ કિલો કિલો દોઢ દોઢ કિલો હોપારી લીધી. કાઠિયાવાડમાં ઓલા હોડી લઈને જ બેઠા હોય બાપા, કાતરા જ કરે, કાતરા જ કરે, મોઢેથી બીજાનું કાતરે, હોડીથી હોપારી કાતરે, બે કાતરવાનું ચાલુ રાખે. એક માણસ એવો કે દરરોજ એ બધી હોપારી હોય ને એમ ઓલે મૂકી હોય, એમાંથી હારમ હારી હોપારી ગોતે. આપણે હારમ હારી હોય ને એ ખાવી. બે એક હરકી હોપારી લીધી, સમજો કે એકો ને વેહ લીધી. એક માણસ રોજ હારી ગોતે અને ઠેઠ સુધી જ્યારે છેલ્લી હોપારી ખૂટે ને ત્યાં સુધી હારમ હારી કરીને જ ખાતી. અને એકની વૃત્તિ એવી કે આમાં આટલી બધી હોપારી છે, એમાં મોળામાં મોળી હોય ને એ પહેલાં આપણે ખાઈ જઈએ. 120 હોપારી પૂરી થઈ ને ત્યાં સુધી મોળામાં મોળી હોય ને, હાવ ખરાબમાં ખરાબ હોપારી હોય ને એ જ વીણે. માનસિકતા ઉપર બેન હરખી જ હતી, પણ એકની માનસિકતા એવી હતી કે આપણે હારમ હારી હોય ને એ પહેલાં ખાઈ જવી, અને એકની માનસિકતા એવી હતી કે મોળામાં મોળી હોય ને એ ખાવી. એક જણાએ ઠેઠ સુધી હારી ખાધી અને એક જણાએ પહેલેથી ઠેઠ સુધી મોળી ખાધી. આમાં હોપારીનો કાંઈ વાંક, આમાં પોતાના દોડડાયાનો જ વાંક હોય. એક સેટ 10-20 કિલો વીહ મણો કેરી લઈ ગયેલા ઘેરે, એટલે એના ઘરના કહી, એનું છોકરાને કીધું કે આમાં જે બગડી જાય ને, ચાંદા પડે ને, એ કેરી પહેલાં ખાઈ જવાની. રોજ 3-4 કેરીને ચાંદા પડી જાય, રોજ 3-4 કેરી, એ સેઠ એ 4 જ કેરી કાઢીને આપે, લો ખાઈ જાઓ. તે કેરી ખૂટી ત્યાં વળી માળે ચાંદાવાળી ખાધી. એટલે આપણે આમાંય ઘણા એવા હોય, હા, એટલે આપણે પહેલાં મોળા મોળું વાપરી, એટલે ના ભાઈ, પહેલાં સારું વાપરી નાખો. હા, એટલે આપણે ઘણા નથી વિચારતા કે આ બધા પહેલાં બધું બધું ભેગું કરી લઈ પછી શાંતિથી સુખ, ના ના, એમ નહીં, હારે હારે ભોગવતા જ જાઓ. સમજાય? પૈસા ભગવાને હરખા આપ્યા હોય તો ફોર વ્હીલ લઈ જ લેવી, ટાંટિયા ન તોડવા. પછી વિચારો કે આ પૈસા આવે ને પછી છોકરાને પરણાવી દઈને પછી શાંતિથી ગાડી લેવું, એ કાંઈ ગાડી બાડી ન આવે, મોજ જ કરી લેવાની હોય વાપરી લેવાનું. એટલે નાની ભાઈ કહેતા હતા, મરી જાવ તો વીટ્યું ગાડી લે, એ કરતા આપણે આપણું ન ભોગવી લઈએ. હે, અને આપણે આપણે બધા એવો જ વિચાર કરીએ છીએ, શાંતિથી સુખ ભોગવું છું, પણ ક્યારે ગુજરી જા પછી, ગુજરી જાય પછી ભાઈ. પૈસા ભેગા કરી રાખે, ભેગા જ કર્યા કરે, ભેગા જ, પણ શું કરવાના, જોઈને રાજી થવાનું. એટલે એને ભેગા કરીને કરવા માટે આપણે એને આપણે મહેનત કરીએ, ના ભાઈ, આપણા કામમાં આવે, સમાજના કામમાં આવે, સત્સંગના કામમાં આવે, પરિવારના કામમાં આવે, એ માટે આપણે ભેગા કરવાના. ખોટો ખર્ચો કરવાનો હું નથી કહેતો, જેમ તેમ વેડફી નથી નાખવાના, પણ આપણે હરખું ન ભોગવી, એક કે સારું ખાઈ નો, એક કે સારું પહેરી નો, એક કે સારું વાપરી ના, એક કે એવું કામનું. કવિ કાગને કોઈએ પૂછ્યું કે આ તમારે આ જગત વિશે કંઈ કહેવું છે, તો કે આ એક વાક્ય કહેવું, બહુ જાજુ નથી કહેવું. તો કે હું, તો કે આ માણા અને આખી દુનિયા સુખની માટે જ નકરી દુઃખી થાથા કરે છે, તો ઠેર સુધી સુખ માટે જ દુઃખી થાય. એમ જ વિચારે, આવતીકાલે બહુ મજા આવશે, પણ આજની મજા તો તું લે. આ માણસ હોશિયાર હતો. યમરાજે પૂછ્યું કે બોલ, તારો પુણ્યનો જથ્થો હાવ ઓછો છે, પાપ જાજુ છે, તારે હું ભોગવવું છે? મહારાજ, પાપ તો ભોગવવાનું જ છે ને આખી જિંદગી, મને પેલા પુણ્ય ભોગવવા દીધો, એ પુણ્ય કરીને મને મળે હું. તે તને કહે છે, ચાર એ બે ઘડી માણસનો દેહ મળે, તું કે ત્યાં મૂકી દો, તું કે તો રાજા બનાવી દો, બે ઘડી માટે તું કે એ કરી નાખું. તે કે પ્રભુ, મારે રાજા નથી થાવ, તો મને કોઈ એવા મહાન સત્પુરુષની પાસે મૂકી દો કે જેને ડાયરેક્ટ ભગવાનની સાથે વાતો કરવાનો સંબંધ હોય, મૂકી દો કે પોતાના દૂતોને આજ્ઞા કરી કે જાઓ ફલાણા જંગલની અંદર એક સાધુ સત્સંગ કરાવે છે, એની સભામાં ને મૂકી આવો બે ઘડી માટે. ઓલાને મૂકી ગયા, બે પાટા મારતા ગયા યમદૂતો, જોજે ઓ તૈયાર થઈજે, કાંઈ ખોવાઈ જતો નહીં. કારણ કે આવા માણસો તો ખોવાઈ બહુ જાય ને, જેલ તોડી તોડીને ભાગી જાય. હા, ખોવાઈ જતો નહીં કે છે, કાંઈ હંતાઈ જતો નહીં, હવે ગમે ત્યાંથી ગોતી પાડજો. ન જાઓ કે આ સાધુને છોડીને ક્યાંય જાઓ જ નહીં કે, હવે તમારા હાથમાં આવે એ બીજો મનમાં આવો. એટલે ભાઈ સાધુ જેને મળી જાય એ પછી યમદૂતના હાથમાં જાય, સાધુના ચરણ પકડી લીધા. આ માણસે ખબર હતી પાપ બહુ છે, ઘડીક તો અહીંયા શાંતિ લઈ લઈ. સ્વામીજીને કીધું, સ્વામીજી પાપ બહુ કર્યાશ. સ્વામીજી કે બેસ, મને વર્તમાન ધરાવીને ભગવાનના શરણે કરી દો. સ્વામીજી કે બેસ. આ સાધુને દરરોજ સંધ્યા કાળ થાય એટલે ભગવાન દર્શન દેવા આવતા હતા. સ્વામી કે ભગવાનનું નામ લે. સ્વામીજી ધ્યાનમાં ભગવાનની સાથે વાતો કરતા એવા સાધુ હતા. સંધ્યા કાળ થયો, સાધુએ પાણી તૈયાર રાખ્યું હતું, જ્યાં ભગવાન વિષ્ણુ દર્શન દેવા માટે આવ્યા. આની બે ઘડીનો ટાઈમ પૂરો થઈ ગયો. ઓલાએ કીધું કે લે હાથ ધર. હાથ ધર્યો, કાળ માયા પાપ કર્મ કરીને સીધું ભગવાનના ચરણમાં જળ મૂક્યું. સ્વામીએ કંઠી પહેરાવી દીધી. ભગવાનને કીધું આજથી આ તમારો. ઓલા લોકો આવ્યા અને કીધું કે હાલ, તો કે તમારી હારે નહીં, હવે આની હારે જવાનું જ. કે પાપ બહુ હતા બોલો, પણ ભગવાનની આંગળી પકડીને આ જીવ સીધો વૈકુંઠમાં પહોંચી ગયો. શા માટે? કારણ કે પુણ્યનું ફળ ભોગવતો હતો એટલે એને પુણ્યના જ વિચાર આવ્યા. કારણ કે પુણ્ય હતું ને એનું થોડું કંઈ. યમરાજે કીધું કે તારે શું ભોગવ, પુણ્ય ભોગવ, તો પુણ્યનો વિચાર આવ્યા એને. તો પુણ્યના વિચારમાંથી હું એને ફળ મળ્યું કે મને સાધુ આપો. તો સાધુ શું આપે? ભગવાન આપે. ઓલાને પુણ્ય જાજું હતું, પણ એને ડોડા પણ કર્યું, મને પાપ ભોગવવાનું કયો પહેલા, તે પાપ ભોગવવાનું થયું, તેને હરપનો દેહ આવ્યો, તો એને હું હારા વિચાર આવ્યા. અહીંયા વિદુરજી એટલી મસ્ત વાત કરે છે કે નષ્ટ પ્રજ્ઞા પાપમ એવ નિત્યમ આરભતે નરહ. પાપે કરીને જેની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે એને નિત્ય પ્રત્યે પાપ કરવાના જ વિચાર આવે. જે ખોટું કરતો હોય ને એને કોઈ દાડો સારું કરવાના વિચાર નહીં આવે. જોજો તમે, જે માણસને એક વખત લાંચ ખાવાના આદત પડી જાય એને પછી ભલે લાખ રૂપિયા મહિને પગાર હોય, પણ ઓલું થોડુંક ન આવે ને ત્યાં સુધી મજા ન આવે. આ ભોજન કર્યા પછી મુખવા જોઈએ એને, સમજા? પણ જે માણસે ક્યારે એનો સ્વાદ ચાખ્યો જ ન હોય ને, એ નહીં, એ નહીં. આપણે ઈમાનદારીપૂર્વક કામ કરવું. એટલા માટે આપણે આ બધાને આ વિચાર રોજ કરવાનો કે મને રોજ સારા વિચાર જાજા આવે છે કે કોકનું ખરાબ કરવાના વિચાર આવે છે, મને રોજ મજામાં જ રહેવાના વિચાર આવે છે કે પછી એમ થાય છે કે હવે પછી મજા કરીશું, અત્યારે તો આપણે આમનામ ધડીકા કરી લેવી. મા સુખી કોણ? માત્ર માણસના વિચાર ઉપર બધું આધાર રાખે. ઘણા માણસોને ઓછો પગાર હોય ને તોય લેર કરતા હોય, અને ઘણાને છે ને લાખ રૂપિયા પગાર હોય ને તોય તે રોજ દિવેલ પીધેલ મોટું હોય, દરરોજ એમ હોય કે યારું કાંઈ નથી કાંઈ નથી. એટલે પણ હવે તું છો એ કાંઈ ઓછું જ. એટલે બે પ્રકારના લોકો અહીંયા વિદુરજી મહારાજે અહીંયા બતાવ્યા. હવે બહુ મસ્ત વાત આવે છે. અણધાર્યું દુઃખ, અણધાર્યું એટલે ઓચિંતું દુઃખ, મહા આપત્તિ કોને આવી પડે? અણધારી આવી જાય, વિચાર્યું ન હોય, કેવો સ્વભાવ હોય તો આવું થાય, એ વાત અહીંયા વિદુરજી કરે છે. તો અનસૂય કહ દંત શુકો નિષ્ઠિરો વૈર કૃચ્છઠ સહ કૃચ્છ્રમ મહદ આપનોતિ ન ચિરાત પાપમ આચરણ. બહુ સરસ કહે છે. અણધાર્યું દુઃખ કોને આવે? એકદમ વિચાર્યું ન હોય કે આપણે આવું આવી પડશે એવું દુઃખ કોને આવે. તો સરસ વાત એવી કરે છે કે બીજાના હૃદયના મર્મભેદી વચન બોલનારી જેની વાણી હોય કાયમ કડવું જ બોલે, એના હૃદયને અડી જાય, ગમે ત્યાં વાત કરતો હોય તો ખીજાઈને જ કરતો હોય, આવી જેની ભાષા હોય ને આવો જેનો સ્વભાવ હોય ઈર્ષાળુ, એને વગર નોતરી આપત્તિ ઓચિંતી આવીને માથે પડે, વાત વાતમાં ખીજાણા કરે અને એવા મર્મભેદી વચનો બોલે, વાત વાતમાં કાંઈ ન હોય. અહીંયા સ્વામીએ જેને વિદુર નીતિનું વ્યાખ્યાન કરી છે, સ્વામી બહુ સરસ મજાનું એક દ્રષ્ટાંત દીધું. આવો શિયાળાનો સમય, સ્વાદ્યો બહુ બહુ સ્વાદ્યો, એને એમ થયું કે આખા સરસ મજાના રીંગણા ભરીને શાક ખાતું હોય, બાજરાનો રોટલો અને હે ઘી માખણ અને ગોળ અને મરચા જો એક વખત આ શિયાળામાં ખવાઈ જાય ને તો મજા પડી જાય. હા, પોતે બજારમાં ગયો, હારા હારા નાના નાના રીંગણા લઈ આવ્યો, એને ઘરવાળીને કે જોજે હો મસ્ત બનાવજે, આને ઓળખતી હતી, એવો ખતરનાક માણસ બોલવામાં હતો, ઓળખતી હતી, હારા હારા બનાવ. આ હકીકત બની ગયેલો પ્રસંગ વડોદરાની આજુબાજુનો છે. ઓલી બિચારી બીકમાં બીકમાં શાક તો બનાવ્યું, સરસ મજાનું બનાવ્યું, રોટલો બનાવ્યો, આ સાંજે જમવા માટે આવ્યો, ઘી મૂક્યું, મરચાં મૂક્યા, ગોળ મૂક્યો, રીંગણાનું શાકય મૂક્યું, આમ કરીને બટકું લઈને આમ જ્યાં ખાધું ને અને માળો તાળો ગયો, મન ભાવે એમ બોલવા માંડ્યા, તારા બાપે તને કંઈ શીખવાડ્યું જ નથી, હું તો હાવ દુઃખી દુઃખી થઈ ગયો, તું જ્યારથી મળી ત્યાં હોય ત્યારથી આમાં મીઠું જ ભૂલી ગઈશ કે, એટલી બધી ભયંકર એને ખીચાણ. એવું કીધું કે તને કુંવર નથી જડતો, ઘણા લોકો આવું બોલે, આપણે જે ઓલું નાટક કર્યું છે ને એમાં બાપ દીકરાનું એમાં આવે છે ને, તને રસ્તામાં કોઈ એવી ગાડી ન મળી કે તું મરી ન, એ મરી જાય. આ જાજા છોકરાઓ આત્મહત્યા કરે છે એનું કારણ શું છે હું ખબર છે, એના મા બાપ. એટલે અમે બેવડા વળી ગયા, તારી માટે પૈસા કમાય કમાય તું હારા ટકા નથી લાવી શકતો, એને લાવવા જ હોય બિચારાને, શું કરે, લાવવા જ હોય. મારી તમને બધાને વિનંતી છે કે આવા મર્મભેદી વચન કોઈ દાડો છોકરાને કે તમારી ઘરવાળીને કોઈ કહેવા જ નહીં. કોઈ છોકરાને એવું હોય કે મારે છેલ્લો નંબર લાવવો છે, આપણી મૂર્ખતા છે. એટલે ભાઈ તમે ભણ્યા ત્યારે પહેલો નંબર આવતો હતો તમારો, બોલો તો તમારા બાપાએ લાકડી લઈને ધોઈ નાખ્યા હોત તો. આપણે વિચારવું, મારા બાપાએ મારી માટે મહેનત જ કરી છે ભણાવવા માટે, એને પૈસા ખર્ચ્યા છે, એને એમ જ ઈચ્છા હતી કે મારો છોકરો આખી સ્કૂલમાં પહેલો નંબર લાવે, પણ છેલ્લેથી પહેલો આવતો તો મારો. હા, એટલે મારી તમને બધાને વિનંતી છે, છોકરાઓની ઉપર દયા રાખવી. હા, હમણે કંઈક જો ને, એક છોકરો બિચારો એટલે ગુરુકુલમાં ભણતો હતો, મરી ગયો, હું લેવા મરી ગયો, એક જ કારણ હતું આ ટકા જ. ટકાવાળા તો બિચારા કેટલી છોકરીઓ બિચારી મરી જાય છે, કેટલાય છોકરા મરી જાય, હું લેવા મરી જાય. આ જેમ તેમ બોલ્યો ને એટલે ઓલીને સીધી પડી કૂવામાં, કૂવામાં પડી. ગાયકવાડ રાજાનું રાજ્ય હતું, તપાસ કરી આવું થયું કેમ, ખબર પડી આની કડવી વાણી, એટલે ઓલાને તરત પકડ્યો, નાખ્યો જેલમાં. શું ફળ મળ્યું? અહીંયા વિદુરજી મહારાજ કહે છે કે જેની જીભ મર્મભેદી વચનો નકરા બોલે છે એ કોઈ દાડો સુખી થતો નથી અને અણધારી એને આપત્તિ આવે છે. સહજાન સ્વામી મહારાજ.